ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 6 नवंबर 2011 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 597 મુંબઈ વૈશાખ વદ 7 ગુરુવાર 1951 અમારા ચિત્તને વિશે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભદેવ આદિએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. બહુ મહત્વની વાત પરમ કૃપાળુ દેવે અહીંયા મૂકી છે. એમના ચિત્તની અંદર જે વિચાર આવે છે વારંવાર અને એ પરિણામ પણ સ્થિર રહે છે. માત્ર વિચાર અવઢવ નથી, છે કે નહીં, હશે કે નહીં, બિલકુલ નહીં, નિશ્ચયાત્મક સ્થિતિ છે. શું સ્થિતિ છે? કે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે ઋષભદેવ આદિએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. આમાં કોઈ એકાંત નથી, કોઈ એકાંગી વાત નથી, પરંતુ અનુભૂતિનો સ્વર છે. સમજવામાં, ગ્રહણ કરવામાં ખૂબ વિવેક રાખવો. એમાં કોઈ નકારાત્મક વાત નથી, પરંતુ જે અનુભૂતિનો રણકો છે, આત્મકલ્યાણનો નિર્ધાર અને જગતના તમામ પરમાર્થ માર્ગી જીવો એને એક જ નિર્ધારથી કામ કરવાનું હોય છે, એ પોતાનું આત્મકલ્યાણ. બાકીના બધા ગૌણ છે, આપણે તો ઘણીવાર બીજામાં જ ચડી જાય છે અને આત્મકલ્યાણને સાઈડમાં મૂકી દઈએ છે. ક્યાંક ગચ્છને પકડી લઈ, ક્યાંક મતને પકડી લઈ, ક્યાંક કંઈક જુદી વાતને પકડી લઈ, જે વાતનું કોઈ મહત્વ નથી. એ બધા વાતનો સાર એક જ છે, આત્મકલ્યાણ થવું જોઈએ. એને ઉપયોગી છે, એને ઉપકારી છે, એને સહાયરૂપ છે, તો જ એ વાત એને માટે કરવા યોગ્ય છે, અન્યથા નથી. આત્મકલ્યાણ કર અનુભવ નિર્ધાર આત્મસિદ્ધિના શિષ્યને પણ એ કહે છે કે તે પ્રશ્ન કર્યા છે પણ છ પદની સર્વાંગતાથી તું નિર્ધાર કરજે, અને નિર્ધાર આત્માના કલ્યાણનો. મુમુક્ષુનું જે એક લક્ષ્ય હોવું જોઈએ એ લક્ષ્ય છે આત્મકલ્યાણનું લક્ષ્ય છે. આત્મકલ્યાણના લક્ષ્યને ગૌણ કરીને બાકીની બાબતમાં જરા મહત્વની અંદર ઠેકડા મારવા માંડ્યો તો આત્મકલ્યાણ ચૂકી જશે. શેનો ઝંડો ઉપાડવો છે તારે? સંપ્રદાયનો, આશ્રમનો, પથનો, મતનો, ગચ્છનો? કોનો ઉપાડવો છે? કોઈ વ્યક્તિ વિશેષનો? તો શું વારંવાર મેંડો છો તું? તારે શું કરવાનું શું છે? મુમુક્ષુને એવી કૃપાળુ જ્ઞાનીઓ, સાચો સત્પુરુષ અને સાચો સદગુરુ જીવને સાચું લક્ષ્ય બંધાવે છે. એને જ્યાં ત્યાંથી પણ આત્મકલ્યાણ કરવું એ જ સિદ્ધ કરવાનું છે, એ જ સાધ્યાનું સૂત્ર છે. જો આત્મકલ્યાણ ન થતું હોય તો એને માટે સાધના ગમે તેવી ઊંચી હોય, સાધનાનું સ્થળ ગમે તેવું મહાન હોય અને સાધના કરાવનાર ગમે તેવા હોય, કોઈ મૂલ્ય નથી. આ નિશ્ચયાત્મક, અને એ કરવામાં કોણ કોને માનવું, તે પ્રાપ્ત કરવા વચન કોનું કોનું માનવું આત્મકલ્યાણ માટે, અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે વર્ધમાન અને ઋષભદેવ આદિ કહેતા અનંતા તીર્થંકરો, જે સર્વજ્ઞ છે, જે પૂર્ણ વિતરાગ છે, જે કેવડી છે, જે અરિયંત છે, જે જીન છે, એણે જે એક અવસ્થા પ્રાપ્ત કરી છે આત્મકલ્યાણની, આત્મકલ્યાણની અવસ્થા પ્રાપ્ત કર્યા પછી શાસનની સ્થાપના કરી છે, પછી માર્ગની પ્રરૂપણા કરી છે, પછી મોક્ષ માર્ગને આલોકિત કર્યો છે, પહેલા સ્વયં આત્મકલ્યાણ સંપૂર્ણ જેને આત્મસાત કર્યું છે એવા પુરુષ, અને એ છે તીર્થંકર, એ છે સર્વજ્ઞ. અને એ સર્વજ્ઞતા, પૂર્ણ વિતરાગતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રાપ્ત થતી નથી. આગળના પત્રમાં જે વાંચ્યું હતું કે જ્યાં રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન પ્રગટવા યોગ્ય છે. થોડું છે, થોડું આમ છે, એ તો આમ છે તેમ છે, એ બધી આપણી બહાનાબાજી ક્યાંય તત્વજ્ઞાનમાં લાવવી નહીં, એ વ્યવહારની વાત છે. તત્વનો નિર્ધાર કરવો હશે તો થોડું બોડું કાંઈ ન ચાલે. મમત્વ છે તો છે, ન ચાલે, વાત ઉડી ગઈ. આટલી સ્પષ્ટતા મુમુક્ષુને, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ, જે પોતાને મુમુક્ષુ માને છે અને જેને મોક્ષ માર્ગની સાધના કરવાની છે, જેનું એકમાત્ર લક્ષ્ય આત્મકલ્યાણ આ સિવાય કંઈ નથી, એને આવા પેટા પ્રશ્નોની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં જવું ઉચિત નથી. અને એને માટે કોનું માનવું, કોને શ્રેષ્ઠ માનવો, કોણ પરમગુરુ, કોણ શબ્દગુરુ, 13મા ગુણસ્થાનક ઉપર બિરાજમાન તીર્થંકર પરમાત્મા સિવાય કોઈ નહીં. આ પરમ ગુરુ છે, આ ત્રિલોક ગુરુ છે, જેના રાગ દ્વેષ પૂર્ણપણે ક્ષય થયા છે, તેનું વચન જ જીવના કલ્યાણનો આધાર બની શકે છે. ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. આગળનો પત્ર આ બધા અનુસંધાનમાં છે. તો કે છે કે જેટલે અંશે વિતરાગતા સંભવે છે તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા યોગ્ય છે. અને બંધ દર્શનની વ્યવસ્થા જે કીધી છે, જે જીન વિતરાગે એ બળવાન છે અને પ્રમાણ સિદ્ધ છે અન્ય દર્શન કરતા. એમાં અન્ય દર્શનનો નિષેધ નથી, આ કોઈ વાદ વિવાદનો વિષય નથી, આ કોઈ તર્ક કુતર્ક કે વિતર્કનો વિષય નથી, આ અનુભવનો વિષય છે, આ અનુભૂતિનો વિષય છે. એટલે કહે છે કે વારંવાર અમારા ચિત્તની અંદર એમાં આવ્યા કરે છે અને એવું જ પરિણામ સ્થિર રહે છે, હાલક ડોલક નહીં. અહીંયા તો આપણે કોઈના ઉપર નિર્ણય કરીએ, પાછો આપણો નિર્ણય 5 વર્ષે બદલાઈ જાય, પાછો
એક જ્ઞાની ને માયના હોય ને એના ચરણ સેવતા, પાંચ વર્ષ પછી બીજો પકડી લીધો, ઓલાને ક્યાંય મૂકે, ઓલાને જ્ઞાન ઘટી ગયું, એની દશા વહી ગઈ, કાંઈ નથી થયું. તારી દ્રષ્ટિમાં ઠેકાણું નથી, પરિણામમાં સ્થિરતા નથી, તું કુદાકુદ કરે છે અને એના આધાર ઉપર સત્પુરુષને ભોગવે છે, બીજું શું કરે છે? અસાતના તો જ્ઞાની નહીં થાય છે, અવજ્ઞા તો જ્ઞાની નહીં થાય, અને જ્ઞાન નહીં થાય છે, તત્વ નહીં થાય છે. જ્ઞાની કોઈ વ્યક્તિ નથી, એક આખું તત્વ પરંપરા છે. એની અર્થ વિતરાગ માર્ગની આપણે અવજ્ઞા કરીએ તો એ માર્ગની અવજ્ઞા છે. પછી શૃંગાર ને ભોગ ને આરમ સમારંભને સિદ્ધિ પ્રસિદ્ધિને સત્કાર મનાવવાને પૂજાવાને મહત્વ આપતા હોય તો માર્ગની આશાતના છે. માર્ગ પૂર્ણ વિતરાગતાનો છે. એવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિશે નથી. કેમ નથી? પત્રમાં સ્પષ્ટીકરણ આપે છે. વેદાંત આદિ દર્શનનો લક્ષ્ય આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. અંશે જણાય છે અને કંઈ કંઈ તે પણ પર્યાય ફેર દેખાય છે. જેણે પૂર્ણ અવલોકન કર્યું છે, પૃથક્કરણ કર્યું છે, દર્શનને આર પાર અને ઓતપ્રોત થઈને જેણે દર્શનને આત્મસાત કર્યું છે, એ પુરુષ એ પોતાનું અભિવ્યક્તિ આપે છે કે લક્ષ્ય તો પૂર્ણ આત્મજ્ઞાન અને સંપૂર્ણ મોક્ષ તરફનો છે, પણ એનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. મોક્ષ થયા પછી પણ જો અવતાર ધારણ કરવો પડે તો ત્યાં સંપૂર્ણતાને બાદ આવે છે. મોક્ષ એટલે જન્મ મરણના પરિભ્રમણની સમાપ્તિ. હવે મારા મોક્ષની અંદર જો પરિભ્રમણ ઊભું રહેતું હોય તો મારા મોક્ષની અંદર ફરીથી દેહ ધારણ કરવાનું હોય તો દેહ ધારણ કરવાની અવસ્થા સંસારની કે મોક્ષની? આવા અનેક પ્રકારના પર્યાય ફેર. આ સંપૂર્ણ નિર્ધારમાં વાત મોક્ષની જ થાય. જેમ અહીંયા ઘણી વાર આપણે વાત કૃપાળુદેવની જ કરે, પણ કૃપાળુદેવની વાતને અને પ્રત્યક્ષ વ્યવહારને કોઈ સંબંધ ન હોય, વિપરીત હોય કેટલીક વાર તો. તો ત્યાં પણ સંપૂર્ણ મોક્ષનો લક્ષ્ય છે. નિર્ધાર બરોબર છે, સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પરંતુ યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી. એક લક્ષ્યની વાત કરવી અને પછી એનો માર્ગ કાઢવો, તો માર્ગને અને લક્ષ્યને કંઈ મેળતો હોવો જોઈએ કે નહીં? સાધ્ય અને સાધન એ બે વચ્ચે સુસંગતતા હોવી જોઈએ કે નહીં? સાધન સાધ્ય તરફ એક એક ડગલું લઈ જાય, પણ સાધ્યની દિશા જુદી હોય અને સાધનની જુદી હોય તો? કોઈ કાળે એ સાધક સાધ્યને પહોંચી શકે નહીં. પર્યાય ફેર દેખાય છે. ક્યારેક કહીએ કે મારો મોક્ષ થશે તો શરીર ધારણ કરવાનું નહીં, પણ મારું અસ્તિત્વ જ વિલીન થઈ જશે. બિંદુ છે એ સિંધુમાં ભળી જશે, જ્યોત છે એ જ્યોતમાં મળી જશે, કોઈ અસ્તિત્વ રહેશે નહીં. આત્મા નામનો કોઈ સ્વતંત્ર દ્રવ્ય, કોઈ સ્વતંત્ર પદાર્થ, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જીવનું રહે જ નહીં. આવી જો મોક્ષની કલ્પના હોય તો પર્યાય ફેર, આ પર્યાય એની મોક્ષની છે, એ પર્યાયમાં ફેર છે. મોક્ષ થતા જીવનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી, પરિપૂર્ણ થાય છે. ખ્યાલ આવે છે? જીવનો મોક્ષ થતા જીવનું અસ્તિત્વ, એનું નિત્યત્વ એ સમાપ્ત ન થાય, એની પૂર્ણતા થાય. એ પૂર્ણતાની બદલે એના અસ્તિત્વનો જ નાશ ગણવામાં આવે કે પતી ગયું, એ હવે ગયો, મુક્ત થઈ ગયો. કેવો મુક્ત થઈ ગયો? એના પોતાના અસ્તિત્વથી જ મુક્ત થઈ ગયો. તો હવે એ અનંત સમાધિ સુખ ક્યાં ભોગવશે? હવે એ આનંદ મોક્ષનું સુખ એ પરમાનંદ છે, એ પરમાનંદ પણ એનું ક્યાં રહ્યું? જો પોતે સ્વતંત્ર નથી તો આનંદ ભોગવનાર કોણ? જો પોતે સનાતન શાશ્વત નથી તો આનંદનું શું થશે? સમાધિ અનંત કેવી રીતે કહેવાશે? કેમ કે એ તો અનંત નથી, એનો અંત થઈ ગયો તો સમાધિ અનંત કેવી રીતે? કેટલા કેટલા પ્રકારના વિચારણાના દોષ ઉત્પન્ન થાય છે. કૃપાળુ દેવ તો તમામ આધ્યાત્મિક દર્શનો એટલે પરમશ્રુતપણું એક સદગુરુનું લક્ષણ છે. પરમશ્રુતપણું અધ્યાત્મ માર્ગના મોક્ષ સંબંધી આત્મા સંબંધી જેટલી જેટલી શ્રુત જ્ઞાનની પરંપરા છે તે બધી પરંપરામાં આરપાર ઓતપ્રોત થઈને જેણે એ દર્શનને આત્મસાત કરીને એ દર્શનથી જે પર થયો છે એને દર્શનનો આગ્રહ પણ જેનો મટી જાય છે. અંશે જણાય છે, કેટલીક વાત જણાય, કેટલીક સાચી જણાય, કેટલીક સુધી 14 પગથિયા છે તો 7 પગથિયા સુધી બરોબર જણાય, 8માં પાછો ક્યાંક ભેદ આવી જાય. એવી રીતે અંશે ફેર થાય. પ્રારંભ બધાનો સરખો છે કે ભાઈ આપણે આ દેહ નથી એ તો ખોડિયું છે અને આત્મા છે. આ વાત તમામ અધ્યાત્મની અંદર એ ભજનીક હોય તો પણ બિગિનિંગ અહીંથી થાય, એની શરૂઆત અહીંથી થાય કે હું દેહ નથી. આ જીવતર આપણું બહુ ક્ષણભંગુર છે, શાશ્વત જીવ જુદો છે, મારું સ્વરૂપ કંઈ જુદું છે, શું છે બધું અસ્પષ્ટ છે. એને જેને જે ભજનમાં જે બોલવું હોય બોલ્યા કરે. કેટલીક વાર એવા ભજન બોલાતા હોય કે એને તત્વ સાથે કઈ સંબંધ, તાત્વિક શ્રદ્ધા જુદી અને શબ્દની રચના જુદી. અને એને પણ અધ્યાત્મના નામે પણ ભજન એટલા માટે કે એ પોતે એમાં પોતાના અસ્તિત્વનું કરીને એક શુભ ભાવ છે એનો કે કંઈક જુદું છે, શું છે એ ખબર નથી. અને આવા જોડકણા પણ ઘણી વાર ભજનમાં આવી જાય. તત્વનો તો ક્યાંય વિચાર ન હોય. એ તો કોઈ આનંદઘનજી, યશો વિજયજી, દેવચંદ્રજી, આવા કોઈ દશા પ્રાપ્ત પુરુષોની રચનાઓ હોય તો રચનાઓની અંદર તત્વજ્ઞાન ઝડકે, શબ્દની શબ્દની પાછળ આશય ઝડકે, ભાવ ઝડકે, એને પકડાય, એ દિશા આપે. ઓલા શબ્દો તો ક્ષણભંગુર મનોરંજન આપી દે, 2 મિનિટ સાંભળવામાં મજા આવે, ગાવામાં ઓર મજા આવી જાય, વાત પૂરી થઈ જાય. રોક મ્યુઝિક જેવું છે. પ્રસંગ હોય ત્યારે તમે નાચી લ્યો પણ પછી ઘરમાં એ વગાડો તો તમને નાચવાનું મન ન થાય, એમ થાય બંધ કર પેલા, આ કકડાટાવો કાળો ક્યાંથી. પણ સમુદાયની અંદર તો તું જ આમાં ગાંડો હતો. ઘણો ફેર છે. એક એ છે કે યથા યોગ્ય નિર્ધાર તેમાં સંપૂર્ણપણે જણાતો નથી, અંશે જણાય છે. વાત સદંતર ખોટી નથી અને તે પણ કંઈક પર્યાય ફેર જણાય છે. આ પર્યાયને સમજાય નહીં ત્યાં સુધી પર્યાય ફેર સમજવી કેવી રીતે? સાધકની એક એક અવસ્થાની અંદર એ પર્યાય હોય. હું સામાયિકમાં બેઠો છું અને પર્યાય ફેર છે, ચિત્ત બીજે ચાલે છે, મને આ પ્રકારના અનુષ્ઠાન કરાવ્યા એ અનુષ્ઠાનનું લક્ષ બીજું અપાવી દીધું, તો પર્યાય ફેર સમજાય છે કે એ ધ્યાનની બધું આમ કે આપણે ત્યાં બસ બધા સવારે 1 કલાક કમ્પલસરી ધ્યાન કરવાનું છે તો ધ્યાન કરવાનું હોય પણ ધ્યાનની અંદર વાત જુદી 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 જુદી, સૌની કલ્પના જુદી જુદી, તો એક જ સાધન હોવા છતાં પર્યાય ફેર છે. આ માર્ગ જે જિનેશ્વરે કહ્યો છે, જે સ્વરૂપ કહ્યું છે, એક એક સાધનાની અવસ્થામાં પર્યાય ફેર થાય છે. કારણ કે લક્ષ્યની સ્પષ્ટતા ન હોય ત્યાં પર્યાય ફેર થયા વિના રહે જ નહીં. મારે ધ્યાન શેના માટે કરવું છે અને શેનું કરવું છે એ જ ખબર નથી તો એ ધ્યાન શું કરશે? ધ્યાન એ શારીરિક ક્રિયા નથી. તો એટલી બધી ગરબડ, એટલી બધી અવ્યવસ્થા થઈ જાય છે અને આને કારણે જ સાધન બાર અનંત કિયો, અનંત વાર આવા બધા સાધનો કર્યા છે, કછુ ઓર રહા ઉન સાધન સે, આ બધા સાધન તું કયા લક્ષ્ય કરે છે એનો પૂર્ણ નિર્ધાર છે. જેને પૂર્ણ નિર્ધાર છે એવો જીવ એક પણ ક્રિયા ન કરે, વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નહીં, મા પદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણાંગ જોઈ લો, કશું જ નથી, એકે ક્રિયા નથી, એકે સાધના નથી, છતાં તીર્થંકર પદનું પ્રાપ્તિ થશે. કોઈ જુદી વાત છે. લક્ષ્ય આધારિત, ભાવ આધારિત, આશય, જીવને આ નિર્ધાર આશયથી નિર્ધાર થાય છે. આત્મકલ્યાણનો. આત્મકલ્યાણ શું જ ખબર નથી. કલ્યાણ સેમા છે, કલ્યાણ સાથી છે, કલ્યાણનું સ્વરૂપ શું છે આની સ્પષ્ટતા ન હોય, અને કલ્યાણના નિમિત્તે કલ્યાણના નામે ગમે તે પ્રકારના ક્રિયાકંડ કરે તો પણ ત્યાં અંશે પર્યાય ફેર થયા વિના રહે નહીં. તો કે છે અહીંયા પર્યાય ફેર દેખાય છે. આગળ જો કે વેદાંતને વિશે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે, તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગી શકતું નથી. આ વાક્ય છે એ અભ્યાસના અંતે છે. અભ્યાસ કર્યા વિના નથી, અભ્યાસ પૂરેપૂરો કર્યો છે અને એની બધી સ્થિતિમાંથી પોતે પસાર થાય છે. જે અભ્યાસ કરવો એટલે આત્મસાત કરીને એનો અભ્યાસ કરવો, સાધના કરવી, અને પછી પરિણામ જુએ છે. તો એ કહે છે કે ઠામ ઠામ આત્મચર્યા જ વિવેચી છે. વિવેચનામાં તો આત્મચર્યા સિવાય કાંઈ નથી, બધું જ બરોબર છે. તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગી શકતું નથી. કૃપાદેવ કહે છે આજ સુધી અમે અત્યારે આ પત્ર લખીએ છીએ ત્યાં સુધી એ ચર્યા, આત્મચર્યા એટલે આત્મા સંબંધી જે સાધના, વિવિધ પ્રકારના ક્રિયાકલાપ, યોગ વિધાન બધા અવિરુદ્ધ છે એમ લાગતું નથી. ક્યારેક આ વાત મૂકીએ તો ક્યારેક આ વાત મૂકીએ, એને વાતમાં પરસ્પર મેળ ન હોય, પરસ્પર વિસંગતતા હોય. કેટલીય વાતો આપણે સાધના કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી વાત બધી વિસંગત છે, પરસ્પર અવિરુદ્ધ વાત નથી. જ્ઞાનીઓ જ્યારે સિદ્ધાંતની વાત કરે છે ત્યારે એ કહે કે સિદ્ધાંત એ જ કે જે અવિરુદ્ધ છે. એક પણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીન નોરે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેય એક પણે છે અને અવિરુદ્ધ છે, એકબીજાથી વિરોધ નથી. જ્ઞાનનો વિરોધ દર્શન સાથે નથી, દર્શનનો ચારિત્ર સાથે નથી, ચારિત્રનો જ્ઞાન સાથે નથી, કોઈ દિવસ હોઈ ન શકે. તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ તેહ માર્ગ જીનનો પામ્યો રે, કિમા પામ્યો નિજ સ્વરૂપ. આ વાત પકડાય છે અવિરુદ્ધપણે. તો કેટલાય દર્શનોમાં અને કેટલીય સાધના પદ્ધતિમાં પંથ ઉપપંથ જે નવા નવા થયા છે, અહીંયા એક વાત આમ હોય બીજી વાત આમ હોય, એક વાર આમ હોય એક વાર આને ગમે એવું હોય બીજી વાર બીજાને ગમે એવું હોય, બધી વાતો પછી એક એક કરીએ તો લાગે બહુ સરસ છે, શ્રેષ્ઠ છે, પણ બધાનો જો સંકલન કરીએ તેમ થાય કે પરસ્પર વિરોધ છે. એની વાતમાં પરસ્પર વિરોધ છે. અને સિદ્ધાંત સત્યની વાત એ છે કે ક્યાંય પરસ્પર વિરોધપણાને વાત પામે નહીં. આરંભ પરિગ્રહ એ આરંભ પરિગ્રહ અમને આવરણ છે જ્ઞાનને, તો કોઈ જગ્યાએ આરંભ કરવો એ સારું છે એમ ગણાય. તો ત્યાગ વૈરાગ્ય વિના જ્ઞાન ન થાય તો કે ત્યાગ વૈરાગ્ય નહીં, જરૂર નહીં. અનેક રીતે વિરોધ, કોઈ વાર કાંઈ કોઈ વાર કાંઈ, એક કાર્યક્રમમાં આ, બીજા કાર્યક્રમમાં ત્રીજામાં આ, ચોથી વાર આ, એક પ્રવચનમાં આ વાત, બીજા પ્રવચનમાં આ વાત, વિરોધાભાસ વિરોધાભાસ વિરોધાભાસ. એને શું કેવું છે ખબર નથી, ક્યારે શું કેવું છે તે. એની વાત લોકોને રંજન કરવા માટે હોય અથવા તો પોતાની પ્રશંસા માટે હોય. જ્ઞાનીની વાત એ કોઈને રંજન કરવા માટે પણ ન હોય, કોઈથી રંજિત થવા માટે પણ ન હોય. વસ્તુનું સ્વરૂપ ત્રિકાળી જે સત્ય છે તે જ સ્વરૂપની પ્રરૂપણા થાય એને જ્ઞાનીનો બોધ કહી શકાય. જે અવિરોધ છે, અવિસંગત છે, એમાં ક્યારેય વિરોધ ન આવે. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ હોય છે, આ એક લક્ષણ છે જ્ઞાનીનું. તો ક્યારે કોઈ જ્ઞાની કંઈ કરે ને ક્યારે કંઈ કરે. મુશ્કેલી ક્યાં છે કે આપણે લક્ષ્ય સાથે જોડાયેલા નથી એટલે આપણને મૂલ્યાંકન કરવાનું પણ ફાવતું નથી, આવડતું જ નથી. આપણે તો જે પ્રવાહમાં જઈએ છીએ એમાં ગળાડૂબ થઈ જઈએ છીએ એટલે મૂલ્યાંકન કોઈ દી ન કરી શકે. પ્રવાહમાં જે વહેતો થઈ જાય જે પ્રભાવમાં આવી જાય, જે અંજાઈ જાય, એ કોઈ દિવસ તટસ્થ મૂલ્યાંકન કરી શકે ખરો? જજ હોય એ ન્યાય ક્યારે આપી શકે? કે વાદીને પ્રતિવાદીના એડવોકેટ તો જબરજસ્ત છે, તાર્કિક, એક વાત એવી મૂકે કે સાંભળ્યા પછી એમ થાય કે આના સિવાય બીજું સત્ય છે જ નહીં, તો પણ ન્યાયાધીશ એના પ્રભાવમાં આવે નહીં, એમાંથી મુદ્દા હોય તારવી લે, અને પ્રતિવાદીની વાતની અંદરથી પણ મુદ્દા હોય તારવી લે, અને પછી પોતાની સ્વતંત્ર તટસ્થ મૂલ્યાંકન કરે, એને કહેવાય ન્યાય, એને કહેવાય વિવેક. સાધના માર્ગમાં આ વિવેક અને આ ન્યાય છે. તો એક વાર કંઈક સાંભળ્યું તો પાછો પ્રભાવમાં આવી ગયો, બીજી વાર બીજું સાંભળ્યું તો પ્રભાવમાં આવી ગયો, ત્રીજી વાર ત્રીજું સાંભળ્યું તો અંજાઈ ગયો, અને પછી એને શું કરવું છે એ ખબર ન હોય. આત્મકલ્યાણનો નિર્ધાર થશે નહીં, કેમ કે લક્ષ તો બદલાતું નથી, એક જ હોવું જોઈએ. જો મુમુક્ષુને એક લક્ષ હોય તો એની તટસ્થતા, એનું માધ્યસ્થપણું. બહુ સરસ ગુણ કીધો છે કે વિશાળ બુદ્ધિ, માધ્યસ્થતા, સરળપણું અને જીતેન્દ્રિયતા, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. ગુણ તો ચાર જ કીધા, પણ એ ચારમાં વિશાળ બુદ્ધિ, એકેય દર્શનના આગ્રહથી એ બંધાતો નથી, ઇવન જૈન મતથી પણ બંધાતો નથી. કૃપાળુ દેવના ચરિત્રની અંદર આ અદભુત પ્રકાશ પડે છે, જે અન્યત્ર ક્યાંય જોવા નથી મળતું, કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. પણ મુક્ત ભાવમાં મોક્ષ છે. કોઈ દાર્શનિક આગ્રહથી અમે કહીએ છીએ, અમારો અભિમત છે, અમારો અભિનિવેશ છે, એવું માનશો નહીં. અને આત્મસિદ્ધિમાં આટલી સ્પષ્ટ વાત શાસ્ત્રના રૂપની અંદર કહેનાર પુરુષ, આને તીર્થંકરની તોલે ન કહીએ તો શું કહીએ, કે પોતે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. આ સદગુરુ તીર્થંકર પરંપરા, અરિયંતોની, સિદ્ધોની, કેવડીઓની, લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ, એના સંકિતમાં, એના સમ્યક દર્શનમાં, એના આત્મ અનુભવની અંદર કોઈ ભેદ ન હોય, એટલે કે જે જાતિ વેશનો ભેદ નહીં, કોઈ ભેદ પછી આવતો નથી, કેમ કે આત્માની અભેદ અવસ્થાનો જેને આત્મસાત કરી છે એને ભેદ ક્યાંથી સંભવે? એ જીવની અંદર જીવ મૈત્રી આવી શકે છે, બીજો ક્યાંથી આવે? જે ભેદ દ્રષ્ટિ છે એનામાં જીવ મૈત્રી કેવી આવે? અભેદ દશા આવ્યા વિના જે સંસારને જોવા ઈચ્છે છે તે બંધાય છે, તો બંધાય જ ને, એને આત્મ તત્વની અભેદતાની અનુભૂતિ થઈ નથી. અને એ આત્મ તત્વની અભેદ અનુભૂતિ નથી થઈ એટલે જાતિના ભેદમાં પણ પકડાશે, વર્ણના ભેદમાં પણ પકડાશે, નામના ભેદમાં, સંપ્રદાયના ભેદમાં, મતના ભેદમાં, દર્શનના ભેદમાં, અનેક રીતે એનું દર્શન બાધારૂપ થશે, ખંડ ખંડિત થશે, છિન્ન વિછિન્ન થશે. અખંડ દર્શન આત્માનું, અભેદ દર્શન આત્માનું, એનું સંકેત શુદ્ધ નહીં હોય. આ શુદ્ધ સંકેતની વાત કૃપાળુ દેવના આત્મસિદ્ધિમાં આવે છે, બાકી શુદ્ધ સંકેત ક્યાંય આવતો નથી. બધાએ પોતાને શુદ્ધ સંકેત જ માને છે, પણ જેમાં ભેદ પણ નથી અને પક્ષ પણ નથી, આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ વાતને ત્યાં સ્થાન નથી. આવી અદભુત વાત કૃપાળુ દેવે એટલું બધું એને આ બધા જ અધ્યાત્મનો, દર્શનનો સર્વાંગીણ અભ્યાસ કર્યા પછી એના નિચોડ રૂપમાં કેટલીક વાતો નીકળી છે, એમાંનો આ એક પત્ર છે કે એને અન્ય દર્શનનું અહીંયા છણાવટ લખી છે. એટલે કહે છે કે ઠેમ ઠેર ઠેર આત્મચર્યા જ વિવેચી છે, છતાં તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ હજુ સુધી લાગતું નથી. આ અવિરુદ્ધપણું ક્યારે દેખાય? વિરુદ્ધપણું આપણને સાતત્ય હોય તો ખબર પડે, સાતત્ય ન હોય અને આજે આ વાંચ્યું ને આજે આ સાંભળ્યું કાલે આ સાંભળ્યું બધું સારું લાગે, અને પછી પાછું બોલવામાં ઈ આમ કે છે, ઈ આમ કે છે, પણ તારામાં તો વિવેક નથી, તું તો મૂઢ છો ને મૂરખ છો, એને આમ કીધું ને એને આમ કીધું, બે વચ્ચે તને ભેદ તો પકડાયો નહીં, કા એક જ કીધું એવું પણ તું કહે, ન્યાયથી કહે, ન્યાય બુદ્ધિથી કે એણે કીધી છે વાત પણ આ જ છે, એણે કીધી છે વાત એ પણ આ જ છે, પણ આ તો છે જ નહીં, વિવેક જ નથી, મૂઢતા જ, અને પછી બધું સારું આનું સારું. ત્યાં બધા જ દર્શો સમાન છે એ સામાન્ય અભિપ્રાય છે, એ કોઈ અનુભૂતિનો અભિપ્રાય નથી, સમજી લઈએ. વ્યવહારિક ભૂમિકામાં બહુ સારું લાગે, અહીંયા એ નથી. એ કે છે એમ હજુ સુધી લાગી શકતું નથી, એટલે કેટલો પ્રયત્ન કર્યો હશે. હજુ સુધી એટલે અમે સતત પ્રયત્ન કરીએ છીએ સમજવા માટે કે આ દર્શન આખું અવિરુદ્ધ છે, પણ હજુ અમને લાગ્યું, હજુ વિરોધાભાસ દેખાય છે, અંશે પણ દેખાય છે, પર્યાય ફેર પણ દેખાય છે. આત્મકલ્યાણની વાતનો જેવો નિર્ધાર છે એવો નિર્ધાર ટકી શકતો નથી. વાતો છે પણ વ્યવસ્થા નથી. એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદય ભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે. વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામીને તેને અવિરોધ જોવા માટે વિચાર કરા કરેલ છે. તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ પણ પામી શકતું નથી. આ વાત મૂકી છે કંઈ પકડાય. એ કહે છે કે કદાચ અમારા ઉદયની અંદર આગ્રહ આવી ગયો હોય અને એવી ઉદય મતી થઈ ગયું અમારી, ઉદય ભેદથી અમે વેદાંતના આશ્રયને બીજા સ્વરૂપે સમજતા હોય, વાસ્તવિક જે છે એ ન પકડાતું હોય, એવો અમારો દોષ એ પણ હોય, તો પણ અમે વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણામીને તેને અવિરોધ રૂપે જોવા માટે પ્રયત્ન કર્યો છે. એમાં જ્યાં જ્યાં અમને વિરોધ દેખાય છે કદાચ અમને એમ થાય કે અમારું જૈનત્વ આડું આવતું હશે, અમારા પંથનો અભિનિવેશ આડું આવતો હશે, અમારી દાર્શનિક માન્યતા આડી આવતી હશે અને કારણે અમે વેદાંતનું અવિરોધ સ્વરૂપ પકડી નહીં શકતા હોય, તો કે છે એવું છે ત્યારે ત્યારે વિશેષ આત્મવીર્ય પરિણામીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે. વારંવાર એની ચકાસણી, વારંવાર એની તપાસણી, વારંવાર એનું આંતર સંશોધન કર્યા જ કર્યું છે. આ કોઈ ઉપર છલો અભિપ્રાય નથી, આ કોઈ લાગણીના આવેશમાં કે ઉભરાની અંદર આપેલો અભિપ્રાય નથી, આ કોઈ આગ્રહના આવેશમાં આપેલો અભિપ્રાય નથી. કૃપાળુ દેવના વચનોને સમજવા, સાંભળવા, વિચારવા, વિવેક, ન્યાય, ધૈર્ય, શાંતિ ખૂબ માગે છે. એવી રીતનું નથી, પ્રયત્ન કરે છે, અમે સતત પ્રયત્ન કરે છે કે અમારી કઈ સમજણ ફેર થાય છે. એ અવિરોધ હોય ને અમે ન સમજતા હોય એવું બને, એવું પણ બને, તો એટલા માટે થઈને અમે ફરી ફરી પ્રયત્ન કરીએ છીએ અને એમાં અમે આત્મવીર્ય પરવર્તાવ્યું છે, બુદ્ધિ નહીં. એટલે અમે અમારા અનુભવની એરણ ઉપર એની ચકાસણી કરી છે, તર્કની એરણ ઉપર નહીં, બુદ્ધિની એરણ ઉપર નહીં. તર્ક, કુતર્ક અને વિતર્કથી તત્વ પામી શકાય નહીં. અનુભૂતિ વિના તત્વને પામવાનો બીજો એકેય માર્ગ વિતરાગોએ કહ્યો નથી. તો ત્યાં કહે છે કે એ પરિણામી પરિણમાવીને, આત્મવીર્યને પરિણમાવીને, એટલે પૂરેપૂરી અમારી તાકાત જે કંઈ છે જ્ઞાન સ્વભાવની, જ્ઞાનની અત્યારે જે સ્થિતિ છે, જે ઉઘાડ છે, જે ક્ષયોપશમ છે, એના આધાર ઉપર આ પરિણામ લાવીને પણ એને અવિરોધ જોવા માટે અમે વિચાર કર્યો છે. તથાપિ એમ જણાય છે, તો પણ અમને એમ લાગે છે કે વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધ પણ પામી શકતું નથી. એ કહે છે પણ એવી એની વ્યવસ્થા, એવી એની સાધના, એવી એનો વહીવટ એમાં પામી શકાતું નથી. જેમ વિતરાગ માર્ગની વાત ઘણા કરે પણ સંપ્રદાયના સ્વરૂપમાં વિતરાગતા પામી શકાય એવી કોઈ વાત રહેતી નથી. આગળ એક પત્ર બહુ સરસ આવી ગયો છે કે કયા સંપ્રદાયથી આત્માનું કલ્યાણ થાય, કે જેમાં અસંગપણા ઉપર વિશેષ જોર અપાતું હોય અને જેમાં આત્મા ઉપર જ સાધકની દ્રષ્ટિ નિત્ય રહેતી હોય ત્યાં. બહુ સરસ વાત. કયા સંપ્રદાયથી જીવનું કલ્યાણ થાય? વ્યવસ્થા એ જ હોવી જોઈએ, સાધના એ જ હોવી જોઈએ કે સાધનાનું એક એક પગલું સાધ્ય રૂપે જ પરિવર્તિત થાય. સાધના અને સાધ્ય બે જુદું હોતું નથી. અસાધ્ય થયેલી આરાધના એ સાધના છે અને સાધ્ય થયેલી સાધના એ સિદ્ધપણો છે. ભેદ નથી. આ વસ્તુ સમજાવવી જોઈએ. તો સાધના અને સાધ્ય એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ સંભવી શકે નહીં. કૃપાળુદેવ બહુ સાદી વાતમાં કહે કે લોહીનો ડાઘો લોહીથી ન જાય, જળથી જાય. એમ સંસારનો શૃંગાર છે એ ધર્મ જે નાશ કરવો હોય તો વૈરાગ્ય સિવાય ન થાય. વૈરાગ્ય રૂપી જળથી જ સંસાર રૂપી શૃંગારનો જે ડાગ છે જીવ ઉપર એ જઈ શકે. આ ભાવના બોધમાં પ્રારંભમાં આપે છે. માટે તીર્થંકરોએ 12 ભાવના ભાવીને જીવને સર્વપ્રથમ વૈરાગ્ય સંપન્ન થવાની વાત મૂકી છે. જો વૈરાગ્ય ન હોય તો વિરતીના પરિણામ કદાપી ન આવે, અને જેને વિરતીના પરિણામ નથી એ વિતરાગતા ક્યારે હાંસલ કરે? કે ક્રમ તો જોઈએ, સુસંગતતા તો જોઈએ, તર્કબદ્ધતા તો જોઈએ. કે સાધના અને સાધ્ય બે જુદા હોઈ શકે? તો અહીંયા કહે છે કે અમે એવો વિચાર કર્યો છે, તથાપિ વેદાંત જે પ્રકારે આત્મ સ્વરૂપ કહે છે, કહેવાની વાત જુદી છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. અવિરોધપણું આવતું નથી, કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મ સ્વરૂપ નથી. કોઈ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે, અને તે પ્રકારે સાંખ્ય આદિ દર્શનોને વિશે પણ ભેદ જોવામાં આવે છે. એ કહે છે કંઈ, અને દર્શનની જે કંઈ પ્રરૂપણા છે એ જોતા મોટો ભેદ જોવામાં આવે છે. ક્યારેક આત્મા રહે છે, ક્યારેક આત્મા વયો જાય છે, ક્યારેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, ક્યારેક આત્માનું અસ્તિત્વ જ રહેતું નથી. ઘણો મોટો ભેદ જોવામાં આવે છે, પર્યાય ફેર અને મોટો ભેદ જોવામાં આવે છે. વસ્તુનો પણ ભેદ થાય છે, માત્ર પર્યાયનો નહીં, વસ્તુનો પણ ભેદ થઈ જાય છે. અને એવી રીતે થાય છે કે એક સાથે નહીં, ક્યારેક આમ થાય ને ક્યારેક આમ થાય. એટલે જ્યાં જ્યાં મૂંઝવણ થયા ત્યાં એક સરસ મજાની સગવડતા ઊભી થઈ ગઈ છે. હુકમનું પાનું શું? ઈશ્વર. આત્મા કરતા છે કે નહીં? તો જેને જેને કરતા પણ માની લીધું એને શોધી લીધું કે ના કરતા છે. કોઈએ કહ્યું કે પ્રકૃતિ કરતા છે, કોઈએ કહ્યું કે આ કરતા છે. જેને કાંઈ ન મળ્યું એને એમ કીધું કે ઈશ્વર કરતા છે. આત્મા ભોગતા છે કે નહીં? તો જેને કંઈક સુધી સમાધાન મળ્યું એને કીધું કે ના આત્મા ભોગતા છે, એને કરેલા કર્મ તો ભોગવવા જ પડે. અને જેને ન મળ્યું કે આ ભોગવે કેવી રીતે, જળ ક્યાંથી પરિણામ આપે, એની વ્યવસ્થા કોણ કરે, એને ભોગવાનું જે કંઈ એવું હોય એવા સાધનો કોણ ઉભા કરે, એવી સૃષ્ટિ કોણ ઉભી કરે, આવું થાય જ નહીં. એને વચમાં મૂકી દીધો. કોણ આપે? ઈશ્વરની વ્યવસ્થા આપી દીધી, વાત પૂરી થઈ ગઈ. અને જયારે ઈશ્વર કીધું ત્યારે એ સર્વશક્તિમાન છે, એ ધારે કરી શકે, જાદુના ખેલ જેવું છે, માયાનગરી જેવું છે. એ ન હોય તો શૂન્યમાંથી સર્જન કરે અને સર્જનનું શૂન્ય કરે. અરે ભાઈ, ભગવાનની કઈ વાત થાય ને? તું ભગવાન નામે વાત કર, પતી ગયું. પણ ભગવાન નામનું કોઈ અસ્તિત્વ નથી, એનું શું? આ જૈન દર્શન છે. આવા સમાધાન જૈન દર્શનને માન્ય નથી. વિજ્ઞાનની અંદર સત અને ઋતના નિયમ પ્રમાણે આ જગત ચાલે, અને સત નામનું તત્વ છે એને અને ઋત નામના જે વ્યવસ્થા છે એના નિયમો છે, કુદરતી નિયમો, પ્રાકૃતિક નિયમો, આ ઋતના નિયમો છે. કે પૂતગલ છે એ ભેળું પણ થાય ને વિખરાય, ભેળું થાય એટલે વિખરાવાનો એનો ધર્મ છે. આત્માના પ્રદેશો કદી વિખરાય નહીં, અને વસ્તુના પૂતગલનો જે સમૂહ સ્કંદ છે એ વિખરાઈ જાય, એનો ધર્મ છે. આ બધા ઋત અને સત એને બરોબર જો સમજવામાં આવે, ધર્માસ્તિકાય તો ત્રણ કાળની અંદર રોય અને માત્ર મદદ કરે ગતિમાં, તને ગતિ આપે નહીં, તારી ઈચ્છા હોય તો ગતિ કરી શકીશ, પણ ધર્માસ્તિકાને કારણે તારે ગતિ કરવી પડે. એ કમ્પલ્સિવ ફોર્સ નથી, પ્રેરક નથી, સહાયક છે. પ્રેરક આત્મા છે. જો ચેતન કરતું નથી, કોણ ગ્રહે તો કર્મ, જળ સ્વભાવની પ્રેરણા, જીવો વિચારી ધર્મ. પ્રેરણા તત્વ, સ્ફૂર્ણા તત્વ આ ચૈતન્યનો સ્વભાવ છે, આ જીવ દ્રવ્યનો સ્વભાવ છે. એમ બધા છ દ્રવ્યની વાત એટલી બધી વૈજ્ઞાનિકના આધાર ઉપર અને સત અને ઋતના આધાર ઉપર કે આ પ્રકૃતિનો નિયમ છે, સહજ અવસ્થા છે, વિસર્સરા પરિણામ છે, સહજ પરિણામ આ જ થાય, એના આધાર ઉપર દર્શનનું મંડાણ છે. એટલે જૈન દર્શનને આવું કોઈ પૃથ્વીનો સૃષ્ટિનો સંચાલન કરતા હર્તા સમાહર્તા કોઈ ઈશ્વર નામનું વ્યક્તિત્વ છે અને એ સર્વશક્તિમાન છે એ ધારે કરી શકે છે? તો કે ના, એકની ઈચ્છા ઉપર આ સંસાર કદી ચાલે નહીં, એ સત્તાને માન્ય કરી નથી. એટલે કે છે કે ક્યારેક એને વાત કરે છે, વાત બધી જ કરે છે, પણ મોટો ભેદ આત્મસ્વરૂપનો એમાં જોવામાં આવે છે. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી. એ કહે છે મળી જાય, તો કે આત્મસ્વરૂપ વિલીન થાય એવું તો નથી. એ કહે છે કે એનું અસ્તિત્વ નાશ થાય, તો કે છે એવું પણ નથી. બૌદ્ધ દર્શનમાં ક્ષણિક વાદ છે, સાંખ્ય દર્શનમાં આ પ્રકારનો કુટસ્થ વાદ છે. અનેક પ્રકારને દરેકને પોતપોતાની દાર્શનિક માન્યતા છે, અને એના મૂળ પુરુષો આદિ પુરુષો જ્યાં સુધી જઈ શક્યા છે સતને ને ઋતને સમજવામાં, વિજ્ઞાનને સમજવામાં, આત્મવિજ્ઞાનને સમજવામાં, ત્યાં સુધી એની વાત છે. ગેલિલિયોને જે સમજાયું ત્યાં સુધી ગેલિલિયો આવ્યો, ગેલિલિયોથી આગળ આવ્યો તો કોપરનિકસ આવ્યો, ત્યાર પછી ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો, પછી આઈન્સ્ટાઈન આવ્યો. દરેક વૈજ્ઞાનિક તો દરેકે પોતાની દ્રષ્ટિએ તો એને સંપૂર્ણ વિજ્ઞાન જ કીધું હતું. કોઈકે કીધું પૃથ્વી ફરે છે, કોઈકે કીધું સૂર્ય ફરે છે, કોઈકે કહ્યું તો પૃથ્વી ગોળ છે, કોઈકે કીધું સીધી સપાટ છે. પણ જયારે એને કીધું ત્યારે તો જગતની અંદર એ જ સત્ય હતું કે પદાર્થ વિજ્ઞાનની સાબિતી આ જ છે. પણ પછી બીજો આવ્યો, એને કીધું કે આ વાત નથી, આની વાતની ધારણામાં જરા ગલત છે, ફેર જોવામાં આવે છે, મોટો ભેદ જોવામાં આવે છે. કારણ કે સર્વાંગીણ વિચાર થયો નથી, એ જે કે છે તે પ્રકારનું સ્વરૂપ નથી. એને જે પ્રકારનું સ્વરૂપ કહ્યું છે પૃથ્વીનું એવું આ નથી, એવો બીજો વૈજ્ઞાનિક પુરવાર કરે એટલે ઓલી આગલી માન્યતાનો છેદ ઉડી જાય. વિતરાગ વિજ્ઞાનની અંદરના વિજ્ઞાનીઓમાં સર્વજ્ઞતાના આધાર ઉપર વિજ્ઞાન છે. વિજ્ઞાનનો આધાર અપૂર્ણતામાં નથી, સર્વજ્ઞતા છે. એટલે બધા જ વૈજ્ઞાનિકો જે સર્વજ્ઞ, એક સર્વજ્ઞ જે કહ્યું છે એ જ સર્વજ્ઞની બધા જ સર્વજ્ઞો બાકીના બધા એને સંમતિ આપે છે. ડુ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. કૃપાળુદેવ વાત કરે જિનેશ્વરની અને પછી પાછો એક શબ્દ ઉમેરે એમ જ છે. આ જ્ઞાનની પૂર્ણતાનું અને આ અવિરોધપણાનું લક્ષણ છે. આ બધા વાક્યોની અંદર આપણને એમનું પૂર્વાપર અવિરોધપણું કેવું શ્રીમદ રાજચંદ્રજીનું છે એ પકડાય છે. એ કહે છે એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે. સંપૂર્ણપણે અવિરોધી જીનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે એમ ભાસે છે. આ અનુભવ બીજા દર્શનનો પણ અમે આત્મવીર્ય પરિણામીને અનુભવ કર્યો અને શ્રીજીને કહ્યું છે આત્મસ્વરૂપ એનો પણ કર્યો. બીજામાં જેમ કહે છે તેમ આત્મસ્વરૂપ જોવામાં આવતું નથી, પણ કોઈ મોટા ભેદ દેખાય છે, ક્યાંક પર્યાય ભેદ દેખાય છે, ક્યાંક પર્યાય ફેર દેખાય છે. એકમાત્ર શ્રીજીને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે. આ શબ્દ એટલો બધો મહત્વનો છે કે જે જ્ઞાન છે એનું અંતિમ જે ટેસ્ટ છે એ વેદન છે. લક્ષણથી ને ગુણથી આત્મા જાણવો એ હજુ બાહ્ય ભૂમિકા છે, પરંતુ વેદનથી આત્મા જાણવો એ અનુભૂતિની ભૂમિકા છે, પેલી યુક્તિની ભૂમિકા છે કે એના યુક્તિ એના તર્કને કોઈ કાટી ન શકે. બરોબર છે, પરંતુ વેદન શું છે? ઇન્દ્રભૂતિનું આત્માનું જ્ઞાન એ જબરજસ્ત હતું, પણ એ વેદનમાં એને પોતાને શંકા હતી એટલે બોલી ન શકે. ભગવાને એને વેદન બતાવ્યું, વેદનથી આત્માનું જ્ઞાન બતાવ્યું, અને પછી તો ત્યાં કોઈ શંકા રહેતી જ નથી. વેદન અને અનુભૂતિ એ એની અંતિમ ટેસ્ટ છે, ધીસ એસિડ ટેસ્ટ આત્માનો, કોઈ પણ તત્વનો. તો કે છે કૃપાળુદેવે બે ત્રણ પત્રમાં લખ્યું છે, ગુણથી લક્ષણથી અને વેદનથી જેને આત્મા જાણ્યો છે. એક શબ્દ લખ્યો છે બીજો કે જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે, આ પ્રગટ છે એનું વેદન છે. આ જ્ઞાનીનું ઓળખાણ એનું વેદન ઓળખાવવું જોઈએ, અને વેદન એની આંતરિક અલૌકિક દશામાં છે, અને એ દશા જોવાની દ્રષ્ટિ મુમુક્ષુમાં હોઈ શકે છે જો એને આત્મકલ્યાણનો નિર્ધાર યથાયોગ્ય હોય તો. એ પોતે ભમતો હોય તો એને જ્ઞાનીની દશા પણ ઓળખી શકતો નથી, પણ મુમુક્ષુના નેત્રની બહાર જ્ઞાનીની દશા રહી શકે નહીં. અદભુત વાત છે. પરસ્પર કેટલી બધી અવલંબિત છે, કારણ કે આ ત્રિકાળ સત્યની વાત છે, આ કોઈ કલ્પનાની વાત નથી. એટલે કૃપાળુદેવે પહેલા કહ્યું,
એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કૈનર પંચમ કાળ મે દેખી વસ્તુ અભંગ.
ભાઈ, આ કોઈ કલ્પના નથી, આ કોઈ જૂઠાણું નથી. આ કળિયુગની અંદર પંચમ કાળમાં પણ કેટલાય એવા જીવો છે જેણે પોતાના આત્માના અભંગ સ્વરૂપનો અનુભવ કર્યો છે. થઈ શકે છે.
મોક્ષ આત્માનું પદ છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ, આત્મકલ્યાણ આત્માનું પદ છે. આત્મા છે તો એની પૂર્ણતા છે. અવરોધ હશે, પણ તેથી પૂર્ણતાનો ભાસ તો થાય જ કે આ અવરોધ છે.
કોઈ પણ વસ્તુ મને કેટલાક સંપૂર્ણ ચોખ્ખી છે તો મને ચોખ્ખાઈનો પૂરો ખ્યાલ ન હોય તો હું કહું, પણ બીજો હોય તો કે ના નથી, હજુ તમારે વધારે સ્વચ્છ કરવી પડશે. ચોખ્ખી નથી થઈ, હજુ ચિકાસ છે. વાસણ કોઈ સાફ કરે, કપડાં લાવે તો આપણે કે નહીં, હજુ ડાઘ છે, હજુ છાયા છે, મેલની શુદ્ધ નથી. શુદ્ધની કલ્પના તો આવે કે નહીં, પ્રાપ્ત ન થાય કદાચ કાળ દોષને કારણે, કર્મના એવા દોષ હોય, અને કદાચ એવું આ કાળની અંદર કોઈ ક્ષેત્રની અપેક્ષાએ પૂર્ણતા પ્રાપ્ત ન થઈ શકે, પણ પૂર્ણતાની એને કલ્પના સત્યની પ્રતીતિ તો થાય કે નહીં. આ કૃપાળુદેવ એ કોટીના પુરુષ છે. એટલે કહે છે કે આત્મ સ્વરૂપની જીને કહ્યું છે તે વિશેષ અવિરોધ રૂપે છે, અને તે વેદવામાં આવે છે. માત્ર છે એમ નહીં, ભલે અમે આ ભવે કદાચ મોક્ષે ન જઈએ તો પણ મોક્ષની પૂર્ણતા જે છે એનું અમારું ભાષ્યમાન, અમારું ભાષ્ય તો થાય જ છે. આને લગભગ કેવળ અવસ્થા પરમાત્મા પણ, જેણે કહ્યું છે કે અમારો એક દેહ બાકી છે, એને કહ્યું છે કે પરમાત્મા પણ તમે પ્રાપ્ત કર્યું છે. કર્મનો અવશેષ એ જુદું દ્રવ્ય છે, ભોગવવો અવશેષ રહી ગયો છે, પણ દેહ આશ્રિત છે, રહી ગયો છે, ભોગવાશે, પણ તેથી કરીને કઈ બાધ ઉત્પન્ન થતો નથી. એની પોતાની જ્ઞાનના આત્મકલ્યાણના નિર્ધારમાં કોઈ બાધ નથી. એટલે જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે અન્યથા થતું નથી. સંપૂર્ણપણે વેદવામાં આવે છે, સંપૂર્ણપણે અવિરોધી જીનનું કહેલું આત્મ સ્વરૂપ હોવા યોગ્ય છે એમ ભાસે છે. અમારી ભાષ્યમાન જે અવસ્થા છે એમાં તો અમને પૂર્ણતા ભાસે છે, અને જીનેશ્વરે કહેલું આત્મ સ્વરૂપ એ જ પરિપૂર્ણ છે. કેમ કે જેવું એને કહેલું છે, એને વેદેલું છે, એવી જ એની માર્ગની, મોક્ષ માર્ગની, બંધ મોક્ષની વ્યવસ્થા એ જ પ્રકારે છે. તો જ આત્માનું ત્રીજું પદ અને ચોથું પદ એમાં જ ગરબડ. આત્માનું કર્મનો કરતા અને આત્મા કર્મનો ભોગતા, અને કર્મનું કરતાપણું અને કર્મનું ભોગતાપણું એટલે જ સંસાર, એ જ પરિભ્રમણ. આ બધાની અંદર ગરબડ એ જ કે આત્માનું કરતાપણું કેવી રીતે, અરૂપીનું, અતિન્દ્રિયનું, અશરીરીનું, અને એનું ભોગતાપણું કેવી રીતે. બસ આની અંદર સૌ પોતા, જ્યાં પરિપૂર્ણ કલ્પના નથી આત્માનું, દર્શન પૂર્ણ ભાષ્યમાન નથી, ત્યાં આમાં અટકી જવાય. ગમે તેવા જ્ઞાની છે તો પણ એને પોતાને, દરેકને પોતપોતાની મર્યાદા આવે તો રોકાઈ જાય અને એને પૂર્ણ માનીને બેસી જાય. પરંતુ આ એવી પ્રકારના જ્ઞાનીઓ છે, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરવામાં પડ્યા છે, કે જ્યાં સુધી મોહનો કણ્યો છે ત્યાં સુધી 14 પૂર્વનું જ્ઞાન પણ મને ઉપકારી થાય નહીં. આવી સ્પષ્ટ દ્રષ્ટિ જેની પાસે છે, અદભુત છે. જ્ઞાનનો મહિમા જીનેશ્વરોએ ગાયો છે એવો કોઈએ નહીં ગાયો હોય કદાચ 14 પૂર્વનો જ્ઞાનમાં. અને છતાંય કહ્યું કે એ જ્ઞાનનું પરિણામ સર્વથી ભિન્ન એવા આત્મતત્વનો અનુભવ છે. એ જો ન થાય તો આ તારું 9 પૂર્વનું જ્ઞાન કે આ તારું 14 પૂર્વનું જ્ઞાન એક દેશે ઊણું હોય તો તે મિથ્યા છે. જ્ઞાનને મિથ્યા, 14 પૂર્વના જ્ઞાનને કિનાર, આ દર્શન છે. પણ અનુભૂતિના આધાર ઉપર, વેદનના આધાર ઉપર એ કહે છે કે ભાસે છે અમને, સંપૂર્ણપણે અવિરોધી છે એમ કહેવામાં નથી આવતું,
એનો હેતુ માત્ર એટલો જ છે કે સંપૂર્ણપણે આત્મ અવસ્થા પ્રગટી નથી. અમે પણ જે આટલું કહીએ છીએ, ભલે આટલું ચોટદાર કહીએ છીએ જીનનું, છતાં પણ અમારા શબ્દોમાં હોવા યોગ્ય છે એમ શબ્દ અમે મૂક્યો. શબ્દ તો જુઓ, સંપૂર્ણ એટલે કે જીનનું સંપૂર્ણપણે અવિરોધી કહેલું આત્મ સ્વરૂપ હોવા યોગ્ય છે. કેમ હોવા યોગ્ય કીધું તમે પછી? તો કે કેનારને હજુ સંપૂર્ણ આત્મદશા પ્રગટી નથી, ભાસી છે. ખ્યાલ આવે છે? આ બેમાં ભાસી છે, પ્રગટી નથી. તો ભાસ્યું છે પૂર્ણ સ્વરૂપ, અને જે આવરણ છે એ પણ જણાય છે, એટલે અંશ બાકી છે એ પણ જણાય છે, અને એ અંશ હવે નડશે નહીં એ પણ ખાતરી છે. એ જ પુરુષ કહી શકે કે દેહ એક જ ધારીને જાશું, કેમ કે ભાસમાં પૂર્ણતા છે. પરમાત્મા પણ એ ભાષ્યમાન સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ વિશે કોઈ ભ્રાંતિ નથી, ભાઈ નિર્ભ્રાંત થયા છે. પણ પ્રત્યક્ષ કર્મનું સ્વરૂપ જ્ઞાનમાં દેખાય છે તો એનો ઇનકાર નથી, છે, ભોગવવું પડશે, નિવૃત્ત કરવું પડશે. જે રીતે નિવૃત્ત થાય કર્મનું જે સ્વરૂપ, કેટલાક કર્મના સ્વરૂપ ગયા હોય તો નિર્જરી ગયા હોય, કેટલાક હોય તો ભોગથી નિર્જરે, જે હોય તે માન્ય છે, એ રૂત છે. અને આ સત છે, આત્મા છે એ સત છે, અને કર્મની આ જે ક્રિયા છે એ બધી રૂત છે. એ રૂતને સતવાળા પણ માન્ય કરે, સત અને રૂત એટલે જ વિજ્ઞાન. ક્યાંય અવિરોધ નહીં, ક્યાંય વિરોધ નહીં, ક્યાંય વિસંગતતા નહીં, ક્યાંય ભેદ નહીં. તો કે છે, માત્ર સંપૂર્ણપણે હેતુ એટલો જ છે કે આત્મ અવસ્થા પ્રગટી નથી, જેથી જે અવસ્થા અપ્રગટ છે તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ, જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિષેદ અવિરોધી છે એમ જણાવ્યું છે. સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે એમ લાગે છે. આટલું કહેવામાં પણ જોયો આગ્રહ નથી, આટલી અવસ્થાએ નિરૂપણ કરવામાં આગ્રહ નથી, અને આપણી વાતમાં તો હજી 5-25% માન ભેગું થયું હોય ત્યાં 100% 110% ને 200% વાત કરવાની ટેવ નથી. નથી નથી 100% ને, ભાઈ શું 100% તું ક્યાં માંડસ? આ 100% કહેવાને યોગ્ય કોણ છે? જેને 100% દશા પ્રગટી છે તે, જેને આવરણ છે એને હજુ અમુક ટકા બાકી છે એટલો તો સ્વીકાર કરવો જોઈએ ને. તો સંપૂર્ણ અવિરોધી પણ છે, બધું ભાસ્યું છે, કેવા યોગ્ય છે અમે કહીએ છીએ, કારણ કે અમે હજુ અમારી પોતાની કેનારની અવસ્થા સંપૂર્ણ પ્રગટી નથી. સંપૂર્ણ આત્મ સ્વરૂપ કોઈ પણ પુરુષને વિશે પ્રગટવું જોઈએ એવો આત્માને વિશે નિશ્ચય પ્રતીતિ ભાવ આવે છે, અને તે કેવા પુરુષને વિશે પ્રગટવું જોઈએ એમ વિચાર કરતા જીન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. જે સ્વરૂપ ભાસ્યું છે પૂર્ણ, હવે લાગે છે કે આવું સ્વરૂપ કોને પ્રગટે? આવું સ્વરૂપ પૂર્ણપણે કોને પ્રગટે? તો કે એ બહુ વિચાર કરતા આત્માને વિશે નિશ્ચય થાય છે, એવી પ્રતીતિ થાય છે, અંદરથી રણકાર આવે છે, ભણકાર આવે છે, કે તે વિચાર કરતા જીન જેવા પુરુષને જેણે ઘાતી કર્મોને જીતી લીધા છે, આંતરશત્રુને જીતી લીધા છે, પૂર્ણ વિતરાગતા જેણે પ્રાપ્ત કરી છે, રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, આવા પુરુષને વિશે જ સંપૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટી શકે, અન્યથા નહીં. આ એનું ભાષ્યમાન, અને એ ભાષ્યમાન સ્વરૂપ એને બતાવ્યું છે. અને શ્રી જીનને વિશે એમાં ક્યાંય વ્યક્તિનું નામ છે નથી? મહાવીર નથી, કુંથુનાથ નથી, શાંતિનાથ નથી, પાર્શ્વનાથ. અરે આ જૈન દર્શન અમારો નવકાર મંત્ર છે, એ બતાવે છે કે આવી અવસ્થા આ પદની અંદર બિરાજમાન આત્માઓ, બસ આ જ અમારું પંચ પરમેષ્ઠી છે. અમારો પરમેષ્ઠી કોણ? તો કે મહાવીર, તો કે ના અર્યંત આચાર્યો, પછી આ આચાર્ય તે આચાર્ય નહીં, જે આચાર્ય આ શાસનના માર્ગની અંદર કૈવલ્યની સાધના કરે છે, અશરીરી ભાવની સાધના કરે છે, અપ્રમત્તપણે નિસ્દિન જેની દશા વર્તમાન છે એ અમારો આચાર્ય છે, એ અમારો ઉપાધ્યાય છે, શાસ્ત્રના રહસ્યો ભણે ને ભણાવે છે, એ અમારો સાધુ છે.
કે જે સમતાપદની આરાધના કરે છે. પૂર્ણ સમત્વ એ આત્માની ઉત્કૃષ્ટ પૂર્ણ અવસ્થા, એની સાધના કરી અમારો સાધુ. બસ આ અમારા પરમેષ્ઠી પદા, એથી નીચેનું પદ અમારા ત્યાં આરાધ્ય પદ છે નહીં, એમાં કોઈ વ્યક્તિ આવતી નથી. વ્યક્તિ નિરપેક્ષ ગુણ આધારિત આત્માના પદ, આવી અદભુત વ્યવસ્થા એ પુરુષ કહે છે. કે કયા પુરુષને વિશે પૂર્ણ જ્ઞાન પ્રગટી શકે તમે કહો, કોને? તો ક્યાં કોઈ પોતાનું નામ નથી આવતું. કેના વિશે આવે? તો કે જીનને વિશે. જીન કેવા? તો કે જેણે અંતર અને બાહ્ય અને અભ્યંતર બંને ઇન્દ્રિયોનો વિજય કર્યો છે. અરિયંત જે છે, જે સર્વજ્ઞ છે, જે પૂર્ણ વિતરાગ છે, આ જીનનું સ્વરૂપ છે, જે કેવડી છે. આ જીનને વિશે એમ વિચાર કરતા જીન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિશે, સૃષ્ટિમંડળ શબ્દ જોજો, અનંત બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ આવે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિશે આત્મ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામીને વિશે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાના પુરુષોને વિશે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મ સ્વરૂપ. આપણું કમ ભાગ્યો કે પત્ર અધૂરો રહી ગયો અથવા અધૂરો મળ્યો. અદભુત, આખા સૃષ્ટિમાં નજર નેતા એકમાત્ર વિતરાગ પ્રભુની ઉપાસના કરવા માટેનું આત્મકલ્યાણનો જેણે નિર્ધાર કર્યો છે, એણે આત્મકલ્યાણ સાધવા માટે કયા પુરુષનો નિર્ધાર કરવો પડશે? તો કે જીન જેવા, પૂર્ણ વિતરાગ જેવા, આ જે આ દશાના પુરુષ ન હોય, અથવા એ યોગ દશાના એ દશાનો પુરુષ ન હોય તો એનાથી આત્મકલ્યાણ થઈ શકે નહીં. એટલી અદભુત વાત. એટલે નથી વેદાંતનો વિરોધ, નથી અન્ય દર્શનનો વિરોધ, પણ જે દર્શન જેટલે સુધી છે તેટલે સુધી માન્ય કર્યા છે એટલું જાણીએ છીએ, પરંતુ આની સંપૂર્ણતા અમને લાગતી નથી. અને જીનની અમને લાગે છે, અમે કહેતા એક સંપૂર્ણ અવિરોધી છે એમ શબ્દ અમે વાપરો નથી, એટલા માટે નથી વાપરો, હવા યોગ્ય કીધો છે. કારણ કે કેનારની દશા સંપૂર્ણ પ્રગટી નથી, તો પોતાની દશા સંપૂર્ણ પ્રગટી નથી એ ક્યારે લાગે? કે સંપૂર્ણ ભાષ્યમાન હોય તો હું કહું ને કે સંપૂર્ણ પ્રગટી નથી. જેને સંપૂર્ણ આરોગ્યનો ખ્યાલ હોય એ એમ કે સાહેબ હજી એકાને બેયાની હજી બરોબર નથી. એ તને ક્યાંથી ખબર પડી? તું સાજો જ છું. તો કે ના સાહેબ, સાજો નથી. જેને અસ્વસ્થતાની ખબર છે અથવા પૂર્ણ આરોગ્યની ખબર છે એ જ કહી શકે ને કે અત્યારની મારી સ્થિતિ પૂર્ણ નથી. આ શ્રીમદ રાજચંદ્ર છે. આ લોકોત્તર પુરુષ કેવળ કોટીનો આ છે કે જેણે કહ્યું છે કે આ દશા પ્રગટે અમને પ્રગટી નથી. વાત સ્પષ્ટ. પછી જ્ઞાનીની નિખાલસતા તો જુઓ. અહીંયા તો કાંઈ ન હોય તો પોતાને હોય એનાથી હવાયું કરીને કહેવું, અને એના ઉપર લોકોને ભ્રમિત કરવા, સંપ્રદાયો ચલાવવા, પંથ ચલાવવા અને વ્યક્તિગત બધી માન પૂજાઓ ચલાવવી, કોઈને ક્યાંય શરમ નથી. આનંદ ગંજીએ તો એટલા માટે પોકાર કરીને કહ્યું છે કે ગચ્છને મતના ભેદ નિહાળતા, તત્વની વાત કરતા ને લાજે, લાજતા નથી તમે. તમે વિતરાગતાની વાત કરો છો અને ચારે બાજુ ભોગ, ઉપભોગ, આનંદ, પ્રમોદ, સુખ, સુવિધા, કન્વીનિયન્સ, કમ્ફર્ટ્સ આ બધી વાત કરો છો અને વિતરાગતાના નામે કરો છો. થઈ ન શકે એક વાત જુદી છે. જેમ એણે કહ્યું કે અમારી દશા પણ પ્રગટ નથી, આ નિખાલસતા. આ જ્ઞાની પુરુષનું હૃદય કેટલું પારદર્શક છે, કેટલું અરીસા જેવું છે, કેટલું નિર્મળ છે. આ નિર્મળ આત્મા જ પૂર્ણ આત્મા થઈ શકે. એની નિર્મળતા કેટલી છે કે પૂર્ણતાનો ખ્યાલ છે અને અમારી પૂર્ણતામાં અપૂર્ણ અંશ કેટલો છે, ભોગવવો અવશેષ એ પણ જેને ખ્યાલ છે. આ સ્થિતિ ઊભી થઈ શકે છે. આ પત્ર આખો આત્મકલ્યાણના નિર્ધાર અર્થે વિતરાગ દર્શન કૃપાળુ દેવે જે કહ્યું છે એમાં મતદર્શનના આગ્રહથી પર થઈને એક દશાવાન એવા પુરુષો કોણ આ સૃષ્ટિમંડળમાં, તો કોઈનો નિષેધ કર્યા વિના કહ્યું છે કે આ વિતરાગ મતની અંદર ચાલનારા પુરુષો અમને લાગે છે કે એમણે વેદનથી આત્મા ગાયો છે, અને એમણે જે ગાયો છે એ ક્યાંય આત્માનું જે સ્વરૂપ છે એમણે કહ્યું છે એની સાથે ક્યાંય વિરોધપણાને પામતું નથી. તો જેવો આત્મા એમણે ગાયો છે એવો જ આત્મા એમણે અનુભવ્યો છે, જાણ્યો, જોયો, અનુભવ્યો છે અમારા રાજે, અમારા પ્રભુએ, એવો આત્મા એની વાત ત્યાં મૂકી છે. કોઈ પણ પ્રકારની આપણે જેટલી આપણી મતિ ચાલે એટલું ચલાવવાનું, પણ ભેદ વિભેદ કે તર્ક કુતર્કમાં નહીં પડવાનું. પૂર્ણ માર્ગ એ વિતરાગનો અહીંયા કયો છે, અને કેનાર પુરુષ કહે છે કે અમે પૂર્ણ પ્રગટ દશા અમારી થઈ નથી, પણ પૂર્ણતાનું ભાન સાથે કહે છે. એટલે એ દ્રષ્ટિએ પરમ કૃપાળુ દેવની આપણે જે નિર્ધારમાં જો એનો આધાર લઈને ચાલીએ તો આપણી પૂર્ણતામાં પણ બાધ આવી શકે નહીં. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ.